மகாதேவ்யாக்குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திர வந்தே.
ஸ்ரீமதி ராஜச்சந்திர ஜான் மந்திர ராஜ்கோட், ரவிவார், தாரிக் சௌக், டிசம்பர். ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் கிரம்வார் பத்ர சுவாத்தியாய் பத்ராங் 506 આપણો સ્વાધ્યાય ચાલુ છે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધતી જીનના આગમ પર એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. સિદ્ધાંત બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન, તે આગમમાં જેટલું કર્યું છે તે કરતા વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમને કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. અને તેમજ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. પત્રની અંદર વાત ચાલે છે કે જિનેશ્વર ભગવંતોએ ઉપદેશનું સ્વરૂપ બે પ્રકારે કહ્યું છે. એમનો બોધ બે પ્રકારે છે, એક ઉપદેશ બોધ, બીજો સિદ્ધાંત બોધ. પણ ઉપદેશ બોધ જીવમાં પરિણામ ન પામે ત્યાં સુધી સિદ્ધાંત બોધનું શ્રવણ ભલે થાય પણ તેનું પરિણમન થઈ શકતું નથી. કારણ, અનાદિથી જીવની બુદ્ધિ વિપર્યાસપણાને ધારેલી છે. આ વિપર્યાસપણું એને ગૃહ, કુટુંબ આદિ ભાવને વિશે જે અહમતા અને મમતા છે, અને એનું બીજું સ્વરૂપ તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં જે કષાય અને ક્લેશ છે, આ એનું વિપર્યાસપણું છે. એ ટળવા માટે એક જ ઉપાય છે, વૈરાગ્ય અને ઉપશમ. એ વૈરાગ્ય એટલે ગૃહ, કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે, અને ઉપશમ એટલે તેની પ્રાપ્તિ અપ્રાપ્તિના પ્રસંગે ક્લેશ ન થવો તે, સમી જવો તે. આ જ્યારે વૈરાગ્ય અને ઉપશમ જીવની અંદર પરિણામ પામે છે ત્યારે એનું બુદ્ધિનું વિપર્યાસપણામાંથી પર્યાયાંતર થઈ અને બુદ્ધિ સદબુદ્ધિપણાને પામે છે. એટલે બુદ્ધિને આડે વિપર્યાસપણાના જે પડડ છે એ દૂર થાય છે અને પદાર્થનું સ્વરૂપ તીર્થંકર પરમાત્માએ જેવું કહ્યું છે તેવું યથાર્થપણે એને જણાય છે. સિદ્ધાંતનો બોધ એટલે જીવાજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં છે. તે જીવ અને અજીવ જગતમાં 6 પદાર્થ, 6 માં 5 અજીવ, 1 જ જીવ. જીવને જાણવાનો છે એ પણ જીવ, સિદ્ધ કરવાનો છે એ પણ જીવ, જેની ઓળખાણ કરવાની છે એ જીવ, જેની સાધના કરવાની છે એ જીવ, જેની ઉપાસના કરવાની છે એ જીવ, અને જેની સિદ્ધિ એને કરવી છે તે પણ જીવ. પણ બંને અનાદિથી એકમેકમાં ભળી ગયા છે એ જીવની બુદ્ધિના વિપર્યાસપણાને કારણે. હવે એમાંથી એને વયાવૃત એટલે છૂટા કરવાના છે, અને છૂટા કરવા માટે બુદ્ધિમાં નિર્મળતા જોઈએ, સદબુદ્ધિ જોઈએ. જ્ઞાની પુરુષ કહે છે કે એની વિશેષ, જ્ઞાની પુરુષની વિશેષ શિખામણ વૈરાગ્ય અને ઉપશમની છે. સિદ્ધાંત કરતા પણ વૈરાગ્ય અને ઉપશમની છે. પરમાર્થ રથના 2 પાયા વૈરાગ્ય અને ઉપશમ. પરમાર્થ માર્ગના 2 ચરણ, ડાબો અને જમણો, જઈને આપણે કહીએ અનંતની યાત્રા શરૂ કરવી હશે તો પહેલા પહેલું પગલું માંડવું પડશે. એ પહેલું પગલું છે એ વૈરાગ્ય અને ઉપશમ છે. એ સિદ્ધ થયા વિના પરમાર્થ માર્ગની યાત્રા આગળ વધી શકતી નથી. એટલે આગમમાં પણ જો કહે છે કે આગમ ઉપર દ્રષ્ટિ દેશો તો વિશેષપણે વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમના કથન કર્યા છે. કેમ કે તેની સિદ્ધિ થયા પછી વિચારની નિર્મળતા સહેજે થશે. વિચાર કરનાર જીવ છે એના જ્ઞાન ગુણની એ પર્યાય છે, પણ એ પર્યાય બુદ્ધિના રૂપમાં છે. નિર્ણય કરવો, વિવેક કરવો એ બુદ્ધિ કામ કરે છે એ લેવલ ઉપર. પણ બુદ્ધિમાં જો વિપર્યાસપણું હોય તો એ નિર્ણય અવળો છે. અવળો લે નિર્ધાર એ મતાર્થી છે, એની બુદ્ધિમાં વિપર્યાસપણું છે. એટલે જે વસ્તુ સાંભળે છે, કદાચ સિદ્ધાંત બહુ જ સાંભળે ને, તો પણ એનો નિર્ણય કેવો લે? અવળો. એટલે સિદ્ધાંત બોધ પણ એને કોઈ અસર ઉપજાવી શકે એમ નથી. તો એના પહેલા ચરણમાં બુદ્ધિની નિર્મળતા જોઈએ. પાયાની વાત જો બેસી જાય, જેમ પ્રશ્ન કર્યો મહાત્મા ગાંધીએ કે અભણને મોક્ષ થાય ખરો, તો કૃપાળુ દેવે કહ્યું કે અભણને ભક્તિ હોય, અને ભક્તિ એ ચિત્તની નિર્મળતાનું કારણ છે, અને નિર્મળ ચિત્ત એ જ્ઞાનનું કારણ છે. ચિત્ત નિર્મળ ન હોય તો ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો એ બુદ્ધિવાદી હોય, નિષ્ઠ ન હોય, એ આત્મનિષ્ઠ તો ક્યારેય ન બની શકે. તર્ક, કુતર્ક, અનુમાન, લોજિક, આર્ગ્યુમેન્ટ્સ, બસ આ જ એની દિશા હોય. ધર્મની સમજણની દિશા આ તર્ક, વાદ વિવાદ અને વિતંડાવાદ, ગમે તે પ્રકારે શબ્દની તોડમોડ કરીને એક જ વાત, એનો કેવળ મતવાદ અથવા બુદ્ધિવાદ, આ શુષ્ક જ્ઞાન છે. આ બુદ્ધિવાદની અંદર તણાયેલો જીવ સિદ્ધાંત બોધના રહસ્યને પામી શકતો નથી. એને જવું છે બધા પરથી વયાવૃત થઈને પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ કરવી છે, અને પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ કરવામાં જો ચિત્તની મલિનતા હોય તો એને તો સત્પુરુષનું ઓળખાણે ન થાય. સતની વાત તો પછી. જીવને વિશે ગ્રહી રાખેલી એવી રિદ્ધિ સિદ્ધિ, લિંગ ચિહ્ન આદિ કલ્પનાઓ, એ બધી મલિનતાને કારણે એને પ્રત્યક્ષ પુરુષના યોગમાં પણ એનું ઓળખાણ થતું નથી. કારણ કે દ્રષ્ટિની મલિનતા છે. જો દ્રષ્ટિની મલિનતા હોય તો સત ઉપર દ્રષ્ટિ આવતી નથી. છે સામે જ ઉભા છે, સત પ્રત્યક્ષ છે, નજર સામે છે, જીવની દ્રષ્ટિ એના ઉપર જતી નથી અથવા એને એ વસ્તુ પકડાતી નથી. કારણ કે ત્યાં સત્પુરુષમાં કોઈ દોષ નથી, જીવની મતિમાં દોષ છે, એની વિચારણામાં દોષ છે, અને દોષ છે એમાં એની નિર્મળતા નથી. બુદ્ધિ નિર્મળ જોઈએ. નિર્મળ બુદ્ધિ જ સારાસારનો, સત અસતનો, હિત અહિતનો વિચાર કરી શકે. બહુ આવશ્યક પાયાની વાત આ પત્રમાં કૃપાળુદેવ મૂકે છે, અને કેટલાય પ્રશ્નોનો આપણને આ જવાબ મળે છે કે આ કાળની અંદર આટલી બધી ધર્મની જબરજસ્ત હિલચાલ છે, છતાં લોકો ધાર્મિક કેમ નથી? છતાં લોકો પોતાના આત્મ સ્વરૂપથી નજીક કેમ જતા નથી? કારણ કે બુદ્ધિવાદમાં ફસાઈ ગયા છે. આનું ને આનું ને આનું કીધું ને આનું કીધું ને આને આમ સરસ કહી નાખ્યું. આ કોઈ કોર્ટ નથી, કોર્ટ કચેરીની અંદર બુદ્ધિની લડાઈ હોય, કયો વકીલ આવે છે, કયો સામો આવે છે, કેવી રજૂઆત કરે છે, કેવા પુરાવા આપે છે, કેવી આર્ગ્યુમેન્ટ આપે છે, કેવો તર્ક આપે છે, કેવા એના રેફરન્સીસ આપે છે, એ બધી જ બુદ્ધિની કુસ્તી છે. એક કુસ્તી કેમ કે ક્ષેત્ર એવું છે કે અહીંયા નક્કી થશે, અનુભવથી નક્કી થશે કે બુદ્ધિથી નક્કી થશે કોઈ પણ કેસનું પરિણામ, જજમેન્ટ બુદ્ધિથી. જે બુદ્ધિથી પોતાની વાતને ત્યાં બરોબર અકાટ્ય તર્ક મૂકીને રજૂઆત કરે તો એ કેસની અંદર જીતે છે. ન્યાયાધીશને અનુભવ સાથે કોઈ સંબંધ ખરો? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને અનુભવ સાથે કોઈ સંબંધ નથી. પરમાર્થ માર્ગની અંદર જ્ઞાની પુરુષો કહે છે કે આ જે આત્માની વાત છે ને એ નિર્વચનીય છે, વચનથી પર છે. ભાષામાં આત્મતત્વ સમાઈ શકતું નથી. એટલે યુક્તિ પ્રયુક્તિ ગમે તેટલી હોય તો પણ આત્મા સમજાવી શકાય નહીં, કારણ કે વાણીના અતિશય યુક્ત એવા સર્વજ્ઞ પરમાત્મા એ પણ આત્માને વક્તવ્યપણે પૂરેપૂરો કહી શક્યા નહીં. તો અન્યની બુદ્ધિ શું કહેવાની હતી? કોઈની મજાલ નથી, કોઈનું ગજુ નથી, એ કહી ન શકાય. પણ પેલી ભૂમિકા આપણી હોવી જોઈએ કે કોઈ દિવસ બુદ્ધિવાદથી આત્મા સમજી શકાશે નહીં, આત્મ સાક્ષાત્કાર થઈ શકશે નહીં, પરમાર્થ માર્ગના એક પગલું આપણે આગળ નહીં વધી શકીએ. એ તો મનોરંજન છે, તાલી ઉપાડવાની, મજા આવી ગઈ. કોઈ પણ તર્ક સરસ આવે, કોઈ ઉપમા સરસ આવે, કોઈ અલંકાર સરસ આવે, કોઈ પણ વાત, કોઈ દ્રષ્ટાંત એવું સરસ આવે, કોઈ ઉપરનો કટાક્ષ આવે, એટલે બસ. એ તો જીવ સપાટી ઉપર છબછબિયા કરે છે. એને આત્મા તત્વની ગાંભીર્ય ક્યાં છે એની પાસે? કે વસ્તુને એ આવે તો સમજે, અંદર ઉડો ઉતરી જાય કે આ શું વાત થાય છે. એ અનુભવ વિના નહીં સમજાય, શબ્દથી તો પકડાય નહીં. તો એ બુદ્ધિના ખેલ કરનારાનું આ કામ નથી. અહીંયા જ્ઞાની પુરુષ બહુ સરસ દ્રષ્ટિ આપે છે કે વિચારની નિર્મળતા વૈરાગ્ય અને ઉપશમથી થાય. અને પછી કહે છે કે વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. સિદ્ધાંતરૂપ કથનની સિદ્ધિ ક્યારે થાય? તો સિદ્ધાંતરૂપ કથનની સિદ્ધિ વિચારની નિર્મળતા થાય. તો વિચારની નિર્મળતાના પરિબળ કયા? તો કે વૈરાગ્ય અને ઉપશમ. એનું જેટલું જોર હોય જીવની અંદર, ઉપદેશ બોધનું જેટલું પરિણમન હોય, સંસાર અસાર છે, જન્મ જરા મૃત્યુ આ દુઃખના હેતુ છે, સંસારના સંબંધો જીવને બંધનરૂપ જ છે, એકાંતે આ સંસાર બળતો છે, એમાં ક્યાંય સુખની છાયા મળી શકે એમ નથી. સંસારના વિવિધ રૂપો જે પ્રલોભનથી જીવને ખેંચે છે, જે આકર્ષણથી જીવને ખેંચે છે, જે ગમા અણગમાથી ખેંચે છે, એનાથી જીવ જ્યારે ઠંડો થાય, શાંત થાય અને વિચાર કરે કે સંસારનું કોઈ સ્વરૂપ આ જીવને સુખનું કારણ બની શકે નહીં, આ એની વૈરાગ્યની ભૂમિકા છે. જો એ બની શકતું હોય તો કોઈ ચક્રવર્તી સંયમની યાત્રામાં જાય નહીં. પરંતુ બધાનો અનુભવ એ પ્રકારનો છે કે સંસારનું આ સ્વરૂપ છે, આ વૈરાગ્યની જનની છે. સંસાર અનિત્ય છે, સંસાર અશરણરૂપ છે, સંસાર અસાર છે. આ ત્રણ ભાવનાઓ, 12 ભાવનામાંની પહેલી ત્રણ, એ પૂરેપૂરી વિચાર કરવો, જ્યાં સુધી તાળો ન મળે, જ્યાં સુધી એનો જવાબ ન મળે, ત્યાં સુધી વારંવાર વિચાર કરવો. એ વિચારનું પરિણામ સંસાર પ્રત્યે ઉદ્વિગ્નપણું આવે, વિરક્ત ભાવ આવે. સંસારના સંગ પ્રસંગ, સંસારનો સંગ્રહ પરિગ્રહ અને સંસારના પદાર્થો પ્રત્યે જીવને મોહબુદ્ધિ ન થાય, આસક્તિ ન થાય. ભોગ ઉપભોગ એ તો પુણ્ય પાપને કારણે, શુભ અશુભના કારણે ચાલ્યા કરશે, પણ એમાં વિશેષ જોડાણ, જે પોતાનું જોડાણ છે. ભોગ છે એ તો શરીરથી જોડાણ છે, પણ આ જે પોતાનું ચિત્તથી જોડાણ છે કે આ મારા સુખનું કારણ છે, આ બહુ સારું છે, એવો જે ભાવ છે પોતાનો, એનો વિભાવ છે. એને બરોબર વિચારીને સંસારના સ્વરૂપને નક્કી કરી લીધું હોય કે સંસારનું સ્વરૂપ એ તો આદરવા યોગ્ય નથી, છોડવા જેવું છે, તો એને વૈરાગ્ય ઉપસે. અને સાથોસાથ પછી એની પ્રાપ્તિ અપ્રાપ્તિ, એ સંયોગો, એ સંબંધો, એની અંદર મળતા પદાર્થો, ભોગ ઉપભોગની વસ્તુઓ, એ પ્રાપ્ત થાય તોય શું, ન થાય તોય શું, ઓછી આવી કે અધકી આવી, પણ એને કશાય અને ક્લેશના પરિણામ ન થાય. હોય તો ઠીક છે, નહીં હોય તો સમજે કે જગતના અનંત પદાર્થમાં આ પદાર્થની સાથે આપણો કોઈ ઋણાનુબંધ નહીં હોય, વાત પૂરી થઈ ગઈ. એ તરત જ પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે એટલે એને કશાય ન થાય. કશાય અને ક્લેશ, એ કોઈ પણ ચીજ મને મળવી જોઈએ ને કેમ ન મળી, આ મારા વર્તુને ક્યાં ગયું, આ બધા ક્લેશ છે. એ ક્લેશ જ્યારે સમાય નહીં, ક્લેશ વધી જાય એટલે કશાયમાં પરિણમે, એટલે ક્રોધ થાય. સાંભળો છો, કોણે અમારી ચીજ લીધી, ક્યાં ગઈ, કેમ એ આપતો નથી, ક્રોધ થાય, માન થાય, માયા થાય, લોભ થાય, એક એક પ્રકારના પછી એના કસાઈને નો કસાઈની આખી એની પ્રવૃત્તિ શરૂ થઈ જાય. એ બધી સીમાથી થઈ પેલો ક્લેશ થયો ને, શેનો ક્લેશ હતો, પ્રાપ્તિ કે અપ્રાપ્તિ, એમાં એને હર્ષનું પરિણામ કાં શોકનું પરિણામ, કાં રહી ગયો કાં ફાવી ગયો, બે ખોટા. આ કાય ક્લેશ, આ ઉપશમ છે. એ જે આવે છે એનો શાંત સ્વીકાર કરે છે, એ સુખથી છલકાતા નથી, ઉભરાતા નથી અને દુઃખથી પીડાતા નથી, બંનેમાં એની સ્થિતિ સમ છે. આ ઉપદેશ બોધનું પરિણામ છે, આમાં એકય સિદ્ધાંત કામ નથી કરતો. સામાન્ય ઉપદેશ બોધની અંદર કે જે જીવંતું આ શરીર છે એ શરીર નશ્વર છે, આ ઉપદેશ બોધ. આ શરીર કાયમ સાથે રહેવાનું નથી, આ શરીર છે એનો સ્વભાવ જર્જરિત થવાનો છે. એટલે જરા અવસ્થા પણ થાય, જીર્ણ શીર્ણ પણ થાય અને છેલ્લે એનો ક્ષય પણ થાય. આવી પ્રકારની સમ્યક વિચારણા, આ આ સિદ્ધાંત માટે જગતના કોઈ ચોપડાની જરૂર નથી. આંખ ખુલ્લી રાખતો ખબર પડે કે કોઈ જગતની અંદર અમર જોયો, કોઈને કોઈને અમર જોયો, જગતની અંદર કોઈ પોતાની સાથે ગમે તેટલી માલિકી ધરાવતું હતું તોય પોતાની સંપત્તિ સમૃદ્ધિ પદ પ્રતિષ્ઠા કોઈ સાથે લઈ ગયું એવા કોઈ તે જોયા? આ સાદી વાત, આંખ ઉઘાડે માત્ર તોય આ વૈરાગ્ય અને ઉપશમનો બોધ, ઉપદેશનો બોધ, એમાં કોઈ ગહન શાસ્ત્રની આવશ્યકતા નથી, માત્ર દ્રષ્ટિની. મોક્ષમાળાના ત્રીજા પાઠમાં કૃપાળુદેવ આ દ્રષ્ટિ કેળવવા કે છે, જરા વિચાર તો ખરો કે એક ટાઢે ઠરે છે અને એકને સાલ દુસાલાના ખડકલા પડ્યા છે, એકને પીવા પાણી મળતું નથી અને બીજાને દૂધનો રેલો છે, એક જ મા બાપના સંતાનમાં એક બુદ્ધિનો બેવકૂફ છે અને બીજો ન્યાયાધીશ છે, એક ભિખારી છે અને બીજો અઢળક કમાય છે, સગા ભાઈઓ છે, સ્થિતિ સંજોગો બધું સમાન છે, ઉછેર સમાન છે. જે રોટલી આના ભાણામાં આવે છે એ જ આના ભાણામાં આવે છે, પણ છતાં એકની સ્થિતિ જુઓ બીજાની જુઓ, આ વૈષમ્ય, આ વિચિત્રતા, આ વિશેષપણું, આ સંયોગોનું કેમ છે, એનું કંઈક કારણ તો હશે ને. આ બધા કારણની અંદર એને જ્યારે કર્મ ઉપર દ્રષ્ટિ આવે અને ત્યારે એને એમ થાય કે કર્મ આધીન જીવન એ સાચું જીવન નથી. જ્યાં કર્મ જોર કરતું હોય તો બહુ ટેસડો અને કર્મ જરાક પુણ્ય પાછું પડે, પુણ્ય પાતળું પડે, ત્યાં કોઈ આપણે સામે પણ ન જુએ, કઈ વાત ન ચાલે આપણી. તો શેને કારણે ચાલતી હતી? પુણ્ય બળને કારણે. જો આવો વિચાર કરે તો આ સંસારિક જીવન છે, કર્મનું જીવન એ સંસાર છે, શુભાશુભ કર્મનો ઉદય એ સંસારનું જીવન છે. એના તરફ સર્વપ્રથમ એને વૈરાગ્ય ભાવ આવવો જોઈએ અને આવા સંયોગોની પ્રાપ્તિ અપ્રાપ્તિના સમયની અંદર એને ઉપશમ ભાવ આવવો જોઈએ. આ ભાવથી ચિત્તની નિર્મળતા થાય, વિચારોની નિર્મળતા. એનો વિચાર સ્પષ્ટ છે કે ભાઈ મારે સુખી થવું છે, તો સુખ ક્યાંથી મળે? વિચારોની નિર્મળતા હોય તો સુખ મારા સ્વભાવમાં છે, પદાર્થમાં નથી, સુખ વસ્તુમાં નથી, સુખ મારા સ્વરૂપમાં છે. આવી દ્રષ્ટિ એની કેળવાય, આ વિચારની નિર્મળતા. હવે સિદ્ધાંત સમજ, સ્વરૂપ શું છે? એક છે, અનેક છે, અજર છે, અમર છે, કેવી પ્રકારની એની ગતિ આગળ બધું હવે સમજતો. સિદ્ધાંતના જેટલા ભાંગા કરવા એટલા હવે કર. પણ પહેલી વાત, ચિત્તની નિર્મળતા હોય પછી વાતો તત્વની બેસે. કૃપાળુદેવ કહે છે કે વૈરાગ્ય ને ઉપશમથી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. એને પરમાર સહજમાં સિદ્ધ થાય ઓછા પરિશ્રમથી. એટલા એટલા સંતોની આપણે ગાથાઓ સાંભળીએ છીએ, સંતો સતીઓ, એના જીવનની આધારની અંદર એ સિદ્ધાંત પહેલા આવ્યો કે પહેલા વૈરાગ્ય હતો? એનું જીવન વૈરાગ્ય સભર હતું. એનું જીવન કોઈ પદાર્થની અંદરના મોજ શોખ આધારિત, ભોગ ઉપભોગ આધારિત નહોતું. આ બધા સંતો વૈરાગ્યની અંદર જીવતા હતા, અને વૈરાગ્ય અને ઉપશમના કારણે એના જીવનની અંદર તત્વનો દીવો પ્રગટી ગયો. ક્યારે કોઈ એક એવું નિમિત્ત બની જાય, સદગુરુનો યોગ થઈ જાય, અને આખો તત્વજ્ઞાન જે એક કોઈ બુદ્ધિનિષ્ઠ જિંદગીભર પ્રયત્ન કરે, માથે ચોટલી બાંધીને બાર બાર વરહુદી કાશીમાં રહીએ, પણ એને તત્વનો નિર્ણય પણ ન થાય, તત્વની અનુભૂતિ પણ ન થાય, એવું એક સામાન્ય માણસને આ વૈરાગ્ય અને ઉપશમથી જીવતા જીવને જરા યોગ બની આવે તો અંદરનું તત્વ પ્રકાશિત થાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. કયા વિચારથી ઊંડો ઉતરસ તું? મલિન વિચારોથી કે નિર્મળ વિચારોથી? જ્યારે વિચારોની આપણી નિર્મળતા હોય છે, ત્યારે આ ક્ષમાપના આપણા કલ્યાણનું કારણ થાય છે. ક્ષમાપના ઉત્કૃષ્ટ પાઠ છે. કૃપાળુદેવે કહ્યું કે જિનેશ્વર દેવે કહેલી વાત અમે લખી છે, પણ એ ક્ષમાપના આપણને પરિણામી થતી નથી, કાર્યકારી થતી નથી. કારણ કે ક્ષમાપના કરવા માટે વિચારનું જે લેવલ જોઈએ એ લેવલ આપણું નથી, મલિન છે. શેની મલિનતા છે? રાગ દ્વેષની મલિનતા છે, વિષય કષાયની મલિનતા છે, સંગ્રહ પરિગ્રહની મલિનતા છે, સંબંધોની સંયોગોની મલિનતા છે. હજી સંગથી સુખ છે એવી અંદર માન્યતા બેઠી છે. તો ભગવાનના તત્વનો વિચાર તું શું કરવાનો હતો? કેમ કે ભગવાનના તત્વ જે છે એ તત્વનો તો એકે સાથે સંબંધિત નથી, એને આ એકે સાથે જોડાણ નથી. પ્રભુએ કહેલા તત્વો કેવળ આત્મા, કેવળ ચૈતન્ય, આ આખા 14 રાજલોકની અંદર સુખનો કોઈની પાસે જો હોય, સુખ નામનો પદાર્થ કોઈની પાસે હોય, કોઈ અનુભવી શકે એમ હોય, કોઈ પૂર્ણ સુખી થઈ શકે એમ હોય, તો એક જીવ નામનો પદાર્થ છે, બીજો તો કંઈ નથી. આખા પાંચે પાંચ પદાર્થોની બધી જ પર્યાયો, એમાં ક્યાંય સુખ નથી. આટલી સ્પષ્ટતા એને અંતપૂર્વકની પ્રતીતિ થાય, શ્રદ્ધાન થાય, વિચારની નિર્મળતા હોય તો થાય. અને વિચારની નિર્મળતાથી આ સિદ્ધાંતરૂપ કથનને ઓછા પરિશ્રમે અને સેજે એ અંગીકાર કરી શકે છે. પછી એકવાર વૈરાગ્યને ઉપશમ હોય તો સિદ્ધાંત સમજવા બહુ ઓછો પરિશ્રમ, વધારે પરિશ્રમની આવશ્યકતા નથી, અને સેજે એ વાત સીધી પકડાઈ જાય, સેજે અનુભવ થાય છે. આત્મસિદ્ધિની અંદરનો શિષ્ય જે છે એને એક જ વાર એ કહેવામાં આવે છે આત્માના સ્વરૂપ, ઉપદેશ આપી દીધો. એ ઉપદેશ આપીને એનું પરિણામ તો કે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ માન, નિજ પદ નિજ માહી લયું દૂર થયું. બસ એટલા માં તને સમજાઈ ગયું. એનું સમજાવવાનું કારણ, એ ભૂમિકા શું હતી એની? વિચારની નિર્મળતા હતી. કઈ ગાથામાં કીધું તું? કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આવો શિષ્યની આ ભૂમિકા હતી. આ કઈ શિષ્યને જાદુનો ખેલ થયો? ભાસ્યું નહીં જે સ્વરૂપતે શુદ્ધ ચેતનારૂપ, પણ અમે તો મરી ગયા આત્મસિદ્ધિ ગઈ ગઈ ને, અમને અનુભવ ન થયો ને, તને ક્યાંથી થઈ ગયો? તો કે પેલી 38મી ગાથાની શરત યાદ છે, દશાન એવી જ્યાં લગી જીવ લહે ની જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતરરોગ. અરે યાદ નથી, એક ગાથા યાદ રાખવી છે, આગલી ભૂલી જવી છે. સમગ્ર આત્મસિદ્ધિનું અનુસંધાન, જ્ઞાનીનો માર્ગ અખંડ છે, એની ધારે ધારે ચાલવું પડે આપણે. કે એવી દશા આવે, આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, સેજે સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. આ સેજે વચન વિચારની નિર્મળતા થતાં સિદ્ધાંતરૂપ કથનને સહેજે અથવા ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે, એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે, એટલે આત્મતત્વની પણ સહેજે સિદ્ધિ થશે. આત્મતત્વની સિદ્ધિ થવા માટે બીજી કોઈ વાત આત્મસિદ્ધિમાં આવીને આટલી આટલી મુશ્કેલી પડી, સાહેબ કીધું તો સિદ્ધ થયું નહીં, ના સાંભળ્યું અને સિદ્ધ. અને તેમ જ થતું હોવાથી પત્રનો બરોબર પકડવાનો, અને તેમ જ થતું હોવાથી આ જ સનાતન માર્ગ છે, તેમ જ થાય, બીજી કોઈ રીતે ન થાય સાહેબ. અને તેમ જ થતું હોવાથી ઠામ ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. કયા અધિકારનું? વૈરાગ્ય અને ઉપશમ. આગમમાં પણ જેટલી વાત વૈરાગ્ય અને ઉપશમની છે એના કરતા વિશેષપણે વિશેષપણે સિદ્ધાંત બોધની જેટલી વાત છે તેના કરતા વિશેષપણે વિશેષપણે વૈરાગ્ય અને ઉપશમના કથન આગમમાં જિનેશ્વરે કર્યા છે. અને કેવળ બુદ્ધિવાદ ઉપર ચાલનાર હોય તો એ કે કઈ બધી વસ્તુ તો શબ્દ પ્રયોગ એ સેવ અમારા જેવું અમારે ન જોઈ, હવે રેવા દે ને, તું સેવ મમરા નહીં ખાને, ડગરા સીધો ખાવા બેસીશ ને તો ઊંધે કાન પટકાઈ જઈશ. શરીરની પેલા તારી પ્રકૃતિ તો બનાવ, પચાવવાની પચી શકે. એટલે કહ્યું, સરસ કહ્યું. હવે જો આગળ કે છે, જો આમ જ થાય તેમ જ થતું હોવાથી એ અધિકારની ઠામ ઠામ તેની અધિકારનું વ્યાખ્યાન શ્રી જિનેશ્વરે કર્યું છે. જો જીવને, હવે આપે છે સમજાવ, જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. બરોબર સમજ્યો? ક્યાંય મગજની અંદર દ્વિધા ઉત્પન્ન ન કરવી અને કોઈ તર્ક લડાવવો નહીં. આ કૃપાળુદેવીની વાત આ ધાકડે ધાકડ માનવી પડશે કે જો આરંભ પરિગ્રહનું જીવને વિશેષ પ્રવર્તન રહેતું હોય તો વૈરાગ્યને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવ છે. કેમ કે? કારણ એનું આપ્યું છે. કેમ કે આરંભ પરિગ્રહ તે અવૈરાગ્ય અને અનઉપશમના મૂળ છે. આરંભ અને પરિગ્રહ એ અવૈરાગ્યનું મૂળ છે, અનઉપશમનું મૂળ છે. આરંભ અને પરિગ્રહથી ક્યારે વૈરાગ્ય કે ઉપશમ થાય નહીં. અને વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. આરંભ અને પરિગ્રહ વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. અવૈરાગ્ય અને અનુપશમનું મૂળ છે અને વૈરાગ્ય અને ઉપશમના કાળ છે. શું? આરંભ અને પરિગ્રહ. જો એનું પ્રવર્તન વિશેષ રહેતું હોય, પરમાર્થની યાત્રા શરૂ કર્યા પછી આરંભ પરિગ્રહ આરંભ પરિગ્રહ એમાંથી જ નવરા ન પડતા હોય, એને આ નોંધી લખવા જેવું વાક્ય છે કે વૈરાગ્યનો ઉપશમ હોય એ બધું ચાલે, ન ચાલે આરંભ પરિગ્રહ ન ચાલે તો આ માર્ગમાં સર્વસંગ પરિત્યાગ હોત જ નહીં.
જો પ્રચાર પ્રસાર ફેલાવો આ તે બધા જેટલા આપણે કરવા હોય તોફાન એટલા કરીએ, કોઈ વાંધો નહીં.
તો આ માર્ગમાં સર્વસંગ પરિત્યાગ અને એકાકીપણાનું અસંગપણાની કોઈ વાત હોત જ નહીં.
આમાં દુનિયામાં ડંકા નથી વગાડવાના,
આમાં પોતાનો ડંકો વગાડવાનો છે, આત્માનો, સ્વરૂપનો. એ જો ન વાગે તો બાકી સુધાવાનો છે.
સિદ્ધાંત સમજી લીયા. જ્ઞાની પુરુષ અહીંયા સમજાવે છે કે આમ જ થતું છે, એટલા માટે ઠામ ઠામ આ અધિકાર વૈરાગ્ય અને ઉપશમનું વ્યાખ્યાન વિશેષ કરવામાં આવ્યું છે. જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય અને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવ છે. કેમ કે આરંભ અને પરિગ્રહ શું છે? તો કે અવૈરાગ્ય અને અનુપશમનું મૂળ છે. અવૈરાગ્ય અને અનઉપશમનું મૂળ છે અને વૈરાગ્ય અને ઉપશમનો કાળ છે. હવે એ વાત સમજાવવા માટે બહુ સરસ આગમની વાત મૂકી છે શ્રી ઠાણાંગ સૂત્રમાં. આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી છે. કયા સૂત્રમાં? ઠાણાંગ સૂત્ર આગમ. એનો અહીંયા કૃપાળુદેવ અધિકાર આપે છે અને ત્યાં આ ઠાણાંગ સૂત્રમાં આરંભ અને પરિગ્રહથી નિવર્તવું યોગ્ય છે એ માટે એનો ઉપદેશ જીવને થાય કે ભાઈ આ તો અવૈરાગ્ય અને અનુપશમના કાળ છે, એનું મૂળ છે. આનાથી તો હોય એ પણ ચાલ્યો જશે વૈરાગ્ય અને ઉપશમ. એટલે દ્વિભંગી કીધી છે. શું દ્વિભંગી છે? જીવને મતિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? તો કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને શ્રુત જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? તો જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને મનપર્ય જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને કેવળ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જ્ઞાનના પાંચ અવસ્થા, જ્ઞાનના પાંચ પ્રકાર, જ્ઞાનની પાંચ પ્રકારની ચડ ઉતર અવસ્થા બતાવી કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યવય જ્ઞાન અને કેવળ જ્ઞાન. અને આ જ્ઞાનને આવરણ કરે એવા કર્મો એટલે મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, મનપર્યવય જ્ઞાનાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીય. આવા કર્મો ક્યાં સુધી હોય? જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અને આવરણવાળા કર્મો હોય, આવરણવાળા કર્મો હોય તો જ્ઞાન કેવી રીતે પ્રગટે? જ્ઞાનાવરણીયનો અર્થ જ એ કે જ્ઞાનને પ્રગટ થવામાં આવરણ છે અને જે સાધના કરવાની છે એ જ્ઞાનાવરણીય કર્મને ખસેડવાની કરવાની છે. પણ કે છે એ છે ત્યાં સુધી તો આરંભ પરિગ્રહ લઈને બેઠો છે, તો એ તો એનો કાળ છે, એનું મૂળ છે આ તો જ્ઞાનાવરણીયનું. તો જ્ઞાનાવરણીય શુદ્ધ ક્યારે થાય? આ પાંચ પ્રકાર છે જ્ઞાનાવરણીયના, પેટા પ્રકાર આપ્યા છે કે એકે આની અંદર આરંભ પરિગ્રહથી એકે આવરણ ટળે નહીં. પણ એ દૂર ન થાય ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. ગમે તેવી ઉત્કૃષ્ટ વાત કરવામાં આવે, પરમાર્થ માર્ગની યાત્રામાં જ્યાં આરંભ અને પરિગ્રહ છે ત્યાં પરમાર્થ નથી. વાતને બેસાડવી જોઈએ. એમ કહીને દર્શન આદિના ભેદ જણાવી 17 વાર તેને તે વાત જણાવી છે. કેટલી વાર? શેમાં? આગમમાં. આપણે વ્યવહારમાં કહ્યો એકને એક વાત કીધા કરે, હવે 17 વાર તો કીધું. અરે આ જ્ઞાનીઓએ, આગમના રચયિતાઓએ આવા 17 વાર કીધી? આપણે તો સમજાણા, અને ઘણી વાર આપણે તો કહીએ કે 2-4 વાર કીધી એમાં તું આકરો થઈ જશ, હજી 17 વાર ક્યાં કીધું છે? તો ગણી લે બીજું શું થાય 17 વાર. અહીંયા કૃપાળુદેવ કહે છે કે એમ કહી દર્શનાદિના ભેદ જાણે, પછી જ્ઞાનાવરણીયના ભેદ દીધા, એમ દર્શનાવરણીયના ભેદ આપ્યા. નવ ભેદ દર્શનાવરણીયના છે. 17 વાર તેને તે વાત જણાવી છે. તે આવરણો જ્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય, આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું છે. આ વસ્તુ જણાવીને આરંભ પરિગ્રહનું બળ કેટલું બધું જીવને નુકસાનકારક છે, જીવને સિદ્ધાંત બોધ સમજવામાં બાધારૂપ છે, ભ્રાંતિ ઉભી કરી દી એમ છે. એને આવરણ આવે છે અને જીવ એમ સમજે છે કે હું પ્રગતિ કરું છું જ્ઞાનમાં, પરમાર્થ આપણો બહુ સારો થઈ ગયો. એ કે છે અર્થાપત્તિ રૂપે, અર્થની આપત્તિ જે થઈ જાય છે એટલે ફરીથી એનું કથન ત્યાં ને ત્યાં કર્યું છે. સેમાં કર્યું છે? ઠાણાંગ સૂત્ર. એટલે જે દ્વિભંગી કીધી એ દ્વિભંગીથી ફરીથી પાછી લખ્યું છે. જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે? પ્રશ્ન કર્યો છે ઠાણાંગમાં. તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને અવધિ જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને મનઃપર્યવય જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? તો કે આરંભ પરિગ્રહથી નિવર્તીએ. આ બધામાં કોમન શું? આરંભ પરિગ્રહ અને એનું નિવર્ત્યું, ઉપશમ થવું નહીં. નિવર્તવું એટલે ઉપશમ થવું નહીં, જેમ વૃત્તિઓનું ઉપશમ કરવું અને નિવર્તવું. જ્ઞાનીઓએ બે પ્રકારે પરમાર્થ માર્ગની સાધના કહી છે. પણ ઉપશમ કરવાથી તો ઉપશમ શ્રેણી બંધાશે, પણ નિવર્તન નહીં કરે ત્યાં સુધી ક્ષપક શ્રેણી બંધાશે નહીં. ક્ષપક શ્રેણી વિના ક્ષાયિક ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ શકે. જૈન દર્શનના રહસ્યો તો જુઓ. દેખીતું આપણને બધું સારું લાગે, ધર્મ 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 લાગે, પણ જો તમે આ વાતમાં જાઓ, જ્ઞાનીઓએ વિતરાગ દર્શન છે. આ વિતરાગ દર્શનની ભૂમિકામાં જ્યાં આરંભ પરિગ્રહનો રાગ અંશ માત્ર પણ હોય તો ધર્મ નથી. સારું સારું ઘણું છે, બુદ્ધિનો ભ્રમ થઈ જશે, આપણે બહુ આગળ વધી ગયા છીએ એવું લાગશે. અહીંયા તો કે છે કે જીવને મતિ જ્ઞાને નહીં ઉપજે ભાઈ, બાકીની ક્યાં વાત? કેવળ જ્ઞાન તો ઘણું. કેટલું દૂર રહ્યું મતિ જ્ઞાન એટલે આ પાંચ ઇન્દ્રિયો જેને છે એવું મનુષ્યપણું, એનું જે સંજ્ઞીપણું છે પાંચ ઇન્દ્રિયનું, એના થકી જે જ્ઞાન ઉત્પન્ન થાય એ નહીં થાય. મતિ જ્ઞાન પ્રારંભમાં પ્રારંભ, દેહ આધારિત, ઇન્દ્રિય આધારિત, આ મતિ જ્ઞાન. એટલે પછી આવે છે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે તો મતિના આધાર ઉપર એ સત્પુરુષોના બોધનું શ્રવણ કરવું, વાંચન કરવું, ઉપદેશ ગ્રહણ કરવો, અને શ્રુતમાંથી જે બોધ પ્રાપ્ત થાય વિચારો કરીને, એ શ્રુત જ્ઞાન છે. હવે મતિ જ્ઞાન જ ન હોય, વસ્તુને સમજવાની તાકાત જ ન આવે, તો શ્રુત જ્ઞાન તો ક્યાંથી આવે? તો કે છે જીવને શ્રુત જ્ઞાન ક્યારે ઉપજે? તો પણ આરંભ પરિગ્રહથી નિવર્તીએ. એને નિવર્તવું જોઈએ. જો આ નિવર્તન નહીં સમજાય તો જૈન દર્શનમાં સાધુપદ નહીં સમજાય. સર્વ વિરતીપણું, સર્વસંગ પરિત્યાગ, આત્મધ્યાનનું અખંડપણું ન રખાવી શકે, આત્મબોધ અખંડ ન રખાવી શકે એવો જે સંઘ, તેનો સમાવેશ સર્વસંગમાં થાય છે. આવો સર્વસંગ પરિત્યાગ એ ઉત્કૃષ્ટ સાધકની અવસ્થા છે. એ માટે જવા માટે એનું પહેલું પગલું આરંભ અને પરિગ્રહથી છૂટવું, આ પહેલું પગલું એનું. જેટલું બને એટલું આરંભ અને પરિગ્રહથી છૂટવું. કૃપાળુદેવ તો લખે કે નાના ક્ષેત્રમાં તારી આજીવિકા ચાલતી હોય તો મોટા ક્ષેત્રમાં જવાનો પણ વિકલ્પ કરિશ્મા. આરંભથી નિવર્તવું છે તો અહીંયા વૃદ્ધિનો તો કોઈ પ્રશ્ન નથી, પણ ચાન્સીસ શું આપણો? રાજકોટમાં તો કઈ ચાન્સ નથી, મુંબઈમાં જઈએ તો કંઈક ચાન્સ છે, એથી આગળ જઈએ વિદેશમાં જઈએ. આ તો કે છે કોઈ ચાન્સ બાન્સની વાત કર, તારે નિવર્તવાનું છે, સંસારથી નિવર્તવાનું છે. સર્વસંગ પરિત્યાગ, બાહ્ય અભ્યંતર ત્યાગ.
પૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો સર્વસબંધુ બંધન તીક્ષ્ણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
પ્રારંભ આત્મસિદ્ધિના માર્ગનો પ્રારંભ, આ અવસરની શરૂઆત ક્યાંથી કરવી? સાહેબ 14 ગુણઠાણા છે, અહીંયા 21 ગાથા આપી છે, પણ પેલું પગલું શું? આ 21 ચરણ છે, આરોહણના છે. પેલા એવો અવસર અમારા મનુષ્ય જીવનમાં ક્યારે આવે કે અમે આ બધા સંબંધને બાહ્ય અને અભ્યંતર એને છોડી દઈએ. આ તીક્ષ્ણ બંધન છે, આરંભ પરિગ્રહ તીક્ષ્ણ. ખબર નહીં પડે, મીઠા લાગશે, વાલા લાગશે, ભ્રાંતિ કરાવશે કે હું ધર્મમાં બહુ આગળ વધ્યો છું, પણ જો આરંભ હશે તો નિગેશન છે, નિવૃત્તિ એ એનું સાચું સ્વરૂપ છે. જે છે સંસાર કર્મોદય રૂપે એમાં પણ ઓછો કર, નિવર્ત, અંશે અંશે પણ ત્યાગ કર. એટલે કહ્યું કે દેશ વિરતિ કર એટલે સર્વ વિરતિ થશે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ. એમાં સર્વ શબ્દ સમજાય આપણને કે સર્વમાં અમુક બાદ, અમુક બાદ ના, એટલું તો હોવું જોઈએ, એ તો હોય જ ને, એ બધું આપણે કરે, આપણે દાપણ કરીએ કોકનું, આપણે આવું કરીને, ના ના એટલું તો એમ તો હોય. તું કોણ નક્કી કરનાર? વિતરાગના ન્યાય આગળ, સર્વજ્ઞની વાત આગળ તને દાપણ કરવાનું કોણે કીધું? તો તારા માર્ગે મોક્ષની માર્ગની સાધના થશે તું વિચારે છે? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવહ મહત્પુરુષને. હવે એક એક મહત્પુરુષ બતાવો. કૃપાળુદેવે લખ્યું, રાગ દ્વેષ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. બતાવ એકાદો મોક્ષે ગયો હોય, રાગ દ્વેષ હોય, મોક્ષે ગયો હોય અને આરંભ પરિગ્રહ હોય, એવો બતાવ એક એક ઉદાહરણ આપ. શક્યતા જેણે સર્વસંગ પરિત્યાગ કર્યો છે એ શ્રેણીની અંદરના લોકો જ આ પોતાના અંતિમ સિદ્ધત્વને પામ્યા છે, બાકીના બધા તો રહી ગયા છે, હજી સંસાર સાથે એનું જોડાણ છે જ, ચાલ્યા કરશે. કારણ કે જ્ઞાન નહીં થાય, કેવળ જ્ઞાન વિના મોક્ષે જવાય? સિદ્ધાંતને સમજવું હોય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મોક્ષે જવાય ખરું? અજ્ઞાનનો એક કણિયો, એક અંશ વિદ્યમાન હોય અને જીવ મોક્ષ દશાને સિદ્ધત્વને પામે ખરો? તો અહીંયા કહ્યું છે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પરિવય જ્ઞાન ને કેવળ જ્ઞાન, આ ક્યારે ઉપજે? સદ ક્યારે થાય? આ દશા છે સિદ્ધપદની, મોક્ષે જવાની. આ 5 જ્ઞાન પરિપૂર્ણ નિરાવરણ થાય ત્યારે થાય. તો કે ક્યારે થાય? તો કે આરંભ, એનો જવાબ એક જ છે, પ્રશ્ન 5 છે. આરંભ પરિગ્રહથી નિવર્તિએ, નિવર્તિ એટલે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. મને તમારા પ્રત્યે ભાવ છે એ બંધન કે મુક્તિની નિશાની છે? કૃપાળુ દેવે જુઠ્ઠાભાઈને લખ્યું કે તમે મારા ઉપર રાગ રાખો એથી હું તમારા ઉપર રાગ રાખું એવું
એવું ના માને,
એવું તમારે માનવું નહીં. એટલી તમારી અપૂર્ણતા હોઈ શકે, મારી શું કામ? અમે આટલું કરી છે ને તમે કઈ ન કરો, પણ હું કઈ ગાલાવેલો છું તો કરું, શું કામ કરું?
એટલે કૃપાળુ દેવી આ બધા સત્પુરુષના લક્ષણમાં ઉત્કૃષ્ટ સત્પુરુષ, મધ્યમ સત્પુરુષ અને કનિષ્ઠ સત્પુરુષ પંપાળે, શિષ્યો ને ફાવે એમ કરે, મનોરંજન કરે, જલસા કરાવે, આ બધા કોઈ સત્પુરુષના મોક્ષ માર્ગે સત્પુરુષના લક્ષણ નથી. એને તો સર્વસંગ પરિત્યાગ અને નિર્ગ્રંથ દશા, નિર્ગ્રંથતા એટલે એને ગ્રંથી ભેદ થવો જોઈએ, કોઈ ગ્રંથિ માન્ય કરી નથી, એનાથી નિવર્તવાની જ વાત કરે છે. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. આ બધી વાત કરી છે ઠાણાંગ સૂત્રનીઓ, કૃપાળુ દેવે પોતાની વાત નથી મૂકી અહીંયા, જો કે કૃપાળુ દેવે પોતાની કોઈ વાત કીધી જ નથી. જે છે એ તીર્થંકર સર્વજ્ઞ જૈન પરમાત્મા વિતરાગ દેવને શું કહેવું છે અને એમણે ધર્મ શું કહ્યો છે, કેવો કહ્યો છે, એ શુદ્ધ ધર્મ અમારી પાસે આ ક્ષયોપશમ છે. આ જાતિસ્મરણ જ્ઞાનને કારણે કોઈ એક એવી અદભુત દશા છે એટલે અમને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં યથાતથ્ય સાંભળી આવે છે. એટલે અમે સાંભળેલો છે એની અંદર કાના માત્રનું કોઈ પણ પ્રકારનું ન્યૂનાધિકપણું નથી અમારા બોધમાં. આ શ્રીમદ રાજચંદ્રજીની વિશેષતા છે કે એણે કહેલો બોધ અને ભગવાન મહાવીરે કહેલો બોધ એમાં ક્યાંય ન્યૂનાધિકપણું નથી, ડિટ્ટો ટુ ડિટ્ટો. અમે એમાંથી એક પણ વચન વિશેષ નાખ્યું નથી એમ કહે છે, એક વચન વિશેષ પણ અમે ઉમેર્યું નથી કે અમારી રીતે અમે બાદ પણ કર્યું નથી. આ નિર્દોષ નર કહેવાય. આ નિર્દોષ નરનું કથન આપણે કદાચ કોઈ એવા આપણા કર્મના કારણે મહાવીરના બોધથી વંચિત રહી ગયા, કોઈ એવા ભાગ્યનો કોઈ એવો ખેલ થઈ ગયો અને વિતરાગની વાણી આપણાથી છૂટી ગઈ. આ કાળની અંદર ફરીથી એવો એક વિતરાગ, આ કાળમાં વિતરાગના અંતકરણમાં તે વાત હતી તે અમે જાણીએ છીએ. તીર્થંકરનો આશય આ ક્ષેત્રે આ કાળે જો કોઈને વિષય હોય તો તે અમારા વિષય અમે છીએ, એવું અદભુત યોગ બન્યો છે. છૂટી છૂટી 2500 વર્ષના વાણા વીતી ગયા, આપણે ક્યાં હશું, કઈ ગતિમાં હશું, કઈ પર્યાયમાં હશું આપણને ખબર નથી, પણ પરિભ્રમણ ચાલુ છે એટલું તો ખબર છે કે નહીં? સંસારનું ચક્કર ચાલુ છે એટલું તો જ્ઞાન છે ને? અને આ સર્વજ્ઞના તીર્થંકરના જ્ઞાનથી મુક્તિ છે એટલી તો શ્રદ્ધા કરીને. એવું જ્ઞાન યથાતથ્ય જો કોઈ કહેનારો હોય તો મારે હવે બીજા કોઈને જાણવાની જરૂર નથી, એટલી શ્રદ્ધા થાય કે નહીં? તો એના વચનો છે, એના વચનો એ પુરુષનો જે બોધ છે એ જ છે. તો વચનામૃતમાં કહેલો બોધ અને મહાવીરના આગમમાં કહેલા બોધ વચ્ચે તફાવત કેટલો? તો વચનામૃતને આધાર રાખીને પરમાર્થની યાત્રા થઈ શકશે. આ કાળમાં આથી ઉત્કૃષ્ટ એવું કોઈ સાધન ઉપલબ્ધ થવું એ મને નથી. આમાં જ પ્રત્યક્ષપણું છે અને આમાં જ પરોક્ષપણું છે. બોધ પરોક્ષ છે અને જો ભક્તિથી એકરૂપ થા તો પ્રત્યક્ષ છે. આ પ્રત્યક્ષ ને પરોક્ષ એ તારી પોતાની મનની અવસ્થા છે. તારી પોતાની મનની અવસ્થા અર્પિત નથી તું સદગુરુને, તો સદગુરુ સામે હોય તોય કે છે આવી તો અનંત વાર મળ્યા, એક વાર વધારે કઈ વળશે નહીં. પ્રભુના બોધથી પ્રત્યક્ષ થઈએ. કેવળ જ્ઞાન ક્યારે ઉપજે? આરંભ પરિગ્રહથી નિવર્તીએ. એમ 17 પ્રકાર ફરીથી કહી આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ જ્યાં છેવટે કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે, અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બળવાનપણું કહી
જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. પ્રવૃત્તિનું ફળ એ કેવળ જ્ઞાન સુધીના જ્ઞાનને આવરણરૂપ છે. તારો ગમે એટલે તર્ક હોય કર્યા કરતું, તર્ક સાથે સંબંધ નથી. આ અનુભૂતિનું જ્ઞાન છે. આ જ્ઞાનીઓ અનુભવથી કહે છે કે તારા આરંભ અને પરિગ્રહ જ્ઞાનનું આવરણ છે એ વધશે, એનો હેતુ છે. પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુપણે કહી તેનું અત્યંત બનવાનપણું કહી જીવને તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. પ્રવૃત્તિ એટલે આરંભ અને પરિગ્રહ. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. જ્ઞાની પુરુષના વચનની અંદર એનો ભાવ શું છે, એનો આશય શું છે, તાત્પર્ય શું છે? તો કે જ્ઞાની પુરુષના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરે છે. ફરી ફરીને ફરી ફરીને અમે અમારા વચનોથી તમને એ જ પ્રેરણા કરીએ છીએ કે આ પ્રવૃત્તિનું બળ છે એ કેવળ જ્ઞાન સુધીના જ્ઞાનને આવરણમાં બળવાન હેતુરૂપ છે. માટે આરંભ પરિગ્રહથી નિવર્તન કરવું, આવો અમારો ઉપદેશ છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં મૂઢ થયેલો એવો જીવ પ્રતિબુસતો નથી અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારેય પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં થશે. 506 પત્ર અહીંયા પૂરો થાય છે, પણ શું વાત મૂકી છે. એક નાની વાત ઉપદેશ બોધમાં કે આરંભ અને પરિગ્રહમાં પડવા જેવું નથી. પ્રવૃત્તિને છોડો, જેટલો બને એટલો સંક્ષેપ કરીએ. એટલે કહ્યું કે અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છાદી ભાવમાં મૂઢ થયેલો જીવ પ્રતિબુસતો નથી, પ્રતિબુસતો નથી, સમજતો નથી. જ્ઞાનનો સાર, ઉપદેશનો સાર સમજણ છે, સ્વાધ્યાયનો સાર સમજણ છે. જો સમજણ ન આવે આપણામાં, ઘણા ઉપર થયેલી સમજણથી કુદાકુદ કરે છે. જો એનું ગાંભીર્ય લક્ષમાં ન આવે કે શબ્દ પૂરેપૂરું નહીં કહી શકે, શબ્દની તાકાત નથી, એનું ગાંભીર્ય લક્ષમાં આવે, જીવ પ્રતિબુજતો નથી. આ પ્રતિબુજપણું જ્ઞાનીઓ કહે છે. તીર્થંકર વારંવાર કહેતા હતા, હે જીવો, તમે બુજો, સમ્યક પ્રકારે બુજો. કૃપાદેવી લખે છે. આમ વારંવાર તીર્થંકર ઉપદેશ કરતા હતા. એવી કરુણાનો ધોધ અને કરુણાની મૂર્તિ જ્યાં જ્યાં વિતરતી જાય અને કોઈ જીવો મળે એને એમ કે તમે કેમ બુજતા નથી, બુજો, સમ્યક પ્રકારે બુજો. આ બધા વિભાવમાંથી પાછા ફરો. એટલે અહીંયા કે છે પ્રતિબુજતો નથી અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. આરંભ પરિગ્રહના ભાવોની નિવૃત્તિ પણ કરતો નથી, એટલું જ નહીં એનો પ્રયત્ન પણ. અને ઈચ્છા શેની રાખે છે? શ્રેયની. અને તે ભાવોની, આરંભ પરિગ્રહના અથવા પ્રવૃત્તિના ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે. આપણું કલ્યાણ થાય, બસ આપણને તો કોઈકનો હાથ પડી ગયો, કોઈનો આશીર્વાદ મળી ગયો, કોઈનું આમ થયું, કોઈનું તેમ થયું. આ બધા કલ્પનાના ઘોડા છે. તારા આરંભ અને પરિગ્રહનું બળ છે એ તને રોકનાર છે. એ તું નહીં રોકે, એ ભાવોથી તું નિવૃત્ત ન થા, એનાથી તું પાછો ન ફળ. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. તારે વિરામ પામવાનું છે કે સદગુરુએ? કોને વિરામ પામવાનું છે? હે જીવ, કોને કીધું? જીવને કીધું કે તું વિરામ પામ. ગુરુનું કહ્યું, ગુરુ ભોગવે અને ચેલુનું ભોગવે ચેલો, આવો કર્મનો સિદ્ધાંત છે. સુકામ મથાકુટ કરસ, તું નિવૃત્ત થઈ જા. સંક્ષેપ કરવો સંસારને, સંક્ષેપ કરવો
સંસારના સંગ પ્રસંગને સંક્ષેપ કરવા, સંસારના સંબંધ સંયોગને સંક્ષેપ કરવા, અને સંસારમાં આરંભ પરિગ્રહ એટલે નવું તો ઊભું ન કરવું, આરંભ એટલે જે પ્રવૃત્તિ છે એમાં નવી ઊભી કરવી. આપણે બીજી ઓફિસ કરવી છે, બીજું કારખાનું કરવું છે, એક્સપાન્શન કરવું છે, ડેવલપમેન્ટ કરવું છે, ગ્લોબલ થવું છે, મલ્ટીનેશનલ થવું છે, કેવું પડે? જ્યાં સુધી તો આત્મીય નહીં થાય ત્યાં સુધી તારું મલ્ટીનેશનલ તારા શ્રેયનું કારણ બની શકશે નહીં. એ કહે છે એ પ્રયત્ન કર્યા વિના શ્રેયને ઈચ્છે છે કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી. આ જજમેન્ટ, આ તાત્પર્ય કે જેનો સંભવ એટલે તારું શ્રેય થાય, આરંભ પરિગ્રહ તું કર અને તારું શ્રેય થાય, તો કે ક્યારે એવો થઈ શક્યો નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં થશે નહીં. પત્ર પૂરો થાય છે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.